તારીખ 27/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 225
છેલ્લો પારિગ્રાફ છે. વ્યક્તિને લખીને ઉદ્દેશીને વાત ચાલે છે. બીજા પ્રતિબંધ તેમની દૃષ્ટિ પ્રમાણે કર્યા કરું છું. છેલ્લેથી બીજી લીટી છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધ્યું તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. બે ભૂલ થાય છે. એક તો કલ્યાણમાં બાધક થાય એ પ્રકારનું પ્રવર્તન કરવું તે પ્રતિબંધયુક્ત છે. એ પણ એ કર્યા કરે છે તેને અનુલક્ષીને વાત છે. અને ભલે જ્ઞાનીના વચનો છે તો પણ પોતાની દ્રષ્ટિએ આરાધે છે તો તેથી કઈ કલ્યાણ થાય નહીં. એટલે એનો અર્થ એ થયો કે જ્ઞાનીના વચનો પણ જ્ઞાનીના દ્રષ્ટિકોણથી આરાધવા જોઈએ, પોતાના દ્રષ્ટિકોણથી નહીં. નહીતર શું થાય કે જ્ઞાનીના દ્રષ્ટિકોણના નિમિત્તે પોતાનો પૂર્વગ્રહ અથવા પોતાનો મિથ્યા અભિપ્રાય પુષ્ટ થાય અથવા જીવ પુષ્ટ કરે એવું બને. હા, એટલા માટે એના માટે નાનીના વચનો કેવળ આત્મકલ્યાણ અર્થે છે તો એનું આરાધન પણ કેવળ આત્મકલ્યાણ અર્થે જ થવું ઘટે. બીજું એમાં કઈ વચ્ચે આવવું ન જોઈએ. માટે તમે એમ ત્યાં જણાવો કે જેને એમ લક્ષીને વાત છે ને, કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો. કલ્યાણના નિમિત્ત સમીપ તમારે આવવું હોય તો એમાં જે પ્રતિબંધક કારણો છે એ ઓછા કરવા જરૂરી છે. એક બાજુ પ્રતિબંધ સેવવો અને બીજી બાજુ કલ્યાણ કરવું, બે વાત નહીં બને. અને જો એમ ન હોય, એમ ન કરવું હોય, પ્રતિબંધ ઓછા ન કરવા હોય તો આત્મકલ્યાણ કરવાની તૃષ્ણાનો ત્યાગ કરો. એટલે ઈચ્છાનો ત્યાગ કરી દો. એ અભિલાષા કે આશા નહીં રાખો, એવી અપેક્ષા નહીં રાખો કે આત્મકલ્યાણ થશે, એ છોડી દો વાત. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થયેલી છે તે જ માત્ર અકલ્યાણ છે, તે જ માત્ર અકલ્યાણ છે. એટલું જ અવ્યવસ્થા થયેલી જે છે એટલું જ અકલ્યાણ છે એમ જાણતા હો તો તે યથાર્થ નથી. શું એટલે એમાં પણ અભિપ્રાયની ભૂલ બતાવે છે. શું કે તમે એમ જાણતા હોય કે અમે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેથી કલ્યાણ છે, થોડીક અવ્યવસ્થા સંપ્રદાયની દ્રષ્ટિએ ચાલતી હોય, શું એટલો ફરક છે, બાકી કાંઈ વાંધો નથી, તો એ વાત યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ નારન્યારું છે, કલ્યાણ જુદું છે. સાહેબ, તમે જુદા રસ્તે છો અને કલ્યાણ જુદું છે. અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભાવ સ્થિતિ આદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. કલ્યાણ ક્યારે પ્રાપ્ત થાય છે એ જીવની ભવ સ્થિતિ પાકે ત્યારે નહીતર નીકળવું મુશ્કેલ છે. શું જ્યારે ભવ સ્થિતિની વાત આવે છે ત્યારે એક પરિસ્થિતિ પણ છે, એક ફેક્ટર છે કે જીવનું આત્મકલ્યાણ થવાનો કાળ નજીક હોય છે. સાથે સાથે એ જીવના પરિણામ પણ એને યોગ્ય જોવે છે, ઉલટા નથી ચાલતા, સુરતા ચાલે છે, એમ પણ મેળ હોય છે. ભવસ્થિતિનો અને જીવના પરિણામનો મેળ હોય છે એને ભવસ્થિતિ કહેવામાં આવે છે. બહુભાગ જીવો તો આત્મકલ્યાણના ઉપાયની ખોજમાં પડ્યા હોય છે, ભલે ગમે ત્યાં હોય, અન્ય મતમાં જન્મા હોય, ગમે તેમ હોય, પણ આત્મકલ્યાણના ઉપાયની ખોજમાં પડ્યા હોય છે. અને એની પછી કોઈને કોઈ નિમિત્ત બની જાય છે ત્યારે એમ કહેવાય છે કે એની ભવ સ્થિતિ પાકી ગઈ હતી. બાકી જે જીવો આત્મકલ્યાણની અભિલાષામાં ન હોય, એની ખોજમાં ન હોય, અને નિમિત્ત મળે તો પણ એ પોતે જ મોટે રસ્તે છે ત્યારે એમ કહેવાય કે એની ભવ સ્થિતિ બાકી નહોતી. ખરેખર એ પોતે પણ રસ્તા ઉપર, જે રસ્તે રહેવું જોઈએ એ રસ્તા ઉપર હોતા નથી એવું હોય છે. આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, એ આખો સંપ્રદાય કલ્યાણ મેળું થઈ જાય એવું બનતું નથી. અરે સમોસરણમાં પણ, સમોસરણમાં આવેલા આખા આખું સમોસરણ કાંઈ મુક્તિ પામે કે મોક્ષ માર્ગ પામે, મુક્તિ તો ઠીક પણ મોક્ષ માર્ગ પામે એવું બનતું નથી. ત્યાં પણ અભિપ્રાયની ભૂલથી અન્ય મતની ઉત્પત્તિ થઈ છે. ઋષભદેવ ભગવાનના વખતમાં 363 અન્ય મતો ઉત્પન્ન થઈ ગયા, સમોસરણમાંથી થયા, ભગવાનની વાણી સાંભળીને થયા. કેમ કે વિચારધારામાં દ્રષ્ટિકોણ બીજો થઈ ગયો. જે કહેવા માંગે છે એને ન સમજીને બીજો દ્રષ્ટિકોણ અપનાવે એ તો ફરક પડી જાય છે. વિચારવામાં અભિપ્રાય જુદો થઈ જાય છે, અન્યથા અભિપ્રાય થાય છે અને એમને પછી આગળ વધી જાય છે એ અભિપ્રાયના આધારે. એ જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો વિષય નથી. મુમુક્ષુ એક ફેક્ટર છે કે ભવ સ્થિતિ પાકે છે ને બધો, એમાં જે મેળ ખાય છે પોતાને માર્ગ પ્રાપ્ત કરવાનો, એમાં ભવ સ્થિતિ પણ એક ફેક્ટર છે. પણ એ જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો વિષય નથી. એનો આધાર ન લઈએ, કેમ કે જો આધાર લ્યો તો એમ થાય કે મારી ભવ સ્થિતિ પાકશે ત્યારે આ પાપ થઈ જશે, બાકી હું તો જ્ઞાનીના વચનો સામે રાખું છું અને જ્ઞાની કહે છે એમ હું કરું છું, પોતાને એમ લાગે જ્ઞાનીના વચનો મારી સામે છે, આચાર્યોના વચનો મારી સામે છે, ભગવાનની જીનવાણી મારી સામે છે અને એમાં જે કહે છે એમ જ હું કરું છું, પણ છતાં મારું કામ નથી થતું, કંઈક મારી ભવ સ્થિતિ નહીં પાકી હોય એવી રીતે કોઈ ભૂલ કરે છે, એવી ભૂલ કરવા જેવી નથી. જો પોતાને પ્રાપ્તિ નથી થતી તો ક્યાંક ભૂલ થાય છે અને ક્યાં ભૂલ થાય છે એની શોધ કરવી રહે છે. એની શોધ કરવાને બદલે ભવ સ્થિતિ ઉપર વિચાર ચાલ્યો જાય, અભિપ્રાય ચાલ્યો જાય તો એ મોટી ભૂલ છે. પાછી આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે. કેમ કે તો આખો સમૂહ સંસારમાં જ જાય છે, મોટા ભાગનો તો પામનારા તો ઓછા જ હોય છે, સમોસરણમાં પણ પામનારાની સંખ્યા ઓછી, મેજોરિટી તો નહીં પામનારાની જ હોય છે સંખ્યાની દ્રષ્ટિએ જોવો તો. અને દરેક વખતે દરેક કાળમાં એમ જ પરિસ્થિતિ છે, કેમ કે આ વસ્તુ દુર્લભ છે. આ જે જીવો ભવસ્થિતિ પાકી છે એ સમીપ મુક્તિગામી છે. જેટલા કઈ સમોસરણમાં આવ્યા છે કે જ્ઞાનીની સમીપ આવ્યા છે માટે બધા પામે એવી વસ્તુ સ્થિતિ છે જ નહીં. શું એવી કોઈ વસ્તુ સ્થિતિ છે જ નહીં. એટલે જો એમ કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે, એટલે માનવું જ માનવા જેવું જ નથી. કારણ કે પૂર્વે એમ કરીને જીવ સંસારી રહ્યા કર્યો છે એ જ માન્યતાથી પોતે પણ સંસારી રહ્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવું હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રીતિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણમાંની પ્રવર્તો છો તે વિશે સહજ કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કાંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. કેટલી વાતો લખી છે શું? હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણ માનીને પ્રવર્તો છો. હું એટલે ઉપરની વાત આ રીતે છે, એમ કે જેના વિશે લખે છે એને તમે શબ્દ વાપરો છો. હું એ માટે પણ મેં જે લખ્યું છે એ કોઈ જાતના માનના કારણથી લખ્યું નથી, કોઈ જાતના મારા સ્વાર્થના કારણથી નથી લખ્યું. અને હું કહું તેથી તમારા આત્મામાં ક્લેશ ઉત્પન્ન થાય એવું હું ઈચ્છતો નથી. કદાચ તમને ન ગમે તેથી તમને ક્લેશની ઉત્પત્તિ થાય, મારી એવી ઈચ્છા નથી. એની ઈચ્છા વગર મને જે કાંઈ ચિત્તમાં લાગે છે તે તમને જણાવે છે, જણાવું છું. કલ્યાણ જે વાતે થાય છે તે વાતના મુખ્ય બે કારણો જોવામાં આવે છે. જે રસ્તે આત્મકલ્યાણ થાય છે એના બે કારણો છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય અને કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવવાનું ચિત્ત હોય તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. આટલે સરસ રૂપે વિચારી આપણે. એક વાત તો એ છે કે જે સંપ્રદાયમાં અથવા જે સમૂહમાં, સંપ્રદાય લ્યો અથવા જે સમૂહમાં આત્માર્થે બધી અસંપણાવાળી ક્રિયા હોય, અસંપણાનો અર્થ એમને નીચે કર્યો છે પહેલી લીટીમાં, નીચેના પેરેગ્રાફમાં પહેલી લીટી. અહીંયા અસંપણું એટલે મુની દશા નહીં, અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. આનું નામ અસંગપણું લીધું છે. એટલે અસત્સંગમાં ક્યાંય પડવું નહીં, આત્માર્થ સિવાયની કોઈ વાતમાં પોતે પડવું નહીં, એનું નામ અસંગપણું છે. શું કેવો અર્થ કર્યો છે પોતે? જે સમૂહમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય એટલે કે આત્માર્થ સિવાય બીજી વાત ચાલવા ન દેવાની હોય, બીજી વાત નહીં ચાલે, એક આત્માર્થ સિવાય. અમારા સમૂહમાં આ એક જ હેતુ છે, આ એક જ ઉદ્દેશ છે અને એ સિવાય બીજી વાત અહીંયા ચાલવાની નથી. ચાલવાનો કોઈ પ્રયત્ન પણ કરવો નહીં અને એ ચાલશે પણ અહીંયા નહીં. આવું સ્ટ્રિક્ટ ડિસિપ્લિન હોય. અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય એટલે બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા, અર્થ એટલે પ્રયોજન, બીજું કાંઈ પણ પ્રયોજન ન હોય, આત્માર્થ સિવાય બીજું કાંઈ પ્રયોજન નહીં અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવવાનું ચિત્ત હોય, એટલે કે મોક્ષ માર્ગ, જ્ઞાન દશા એટલે મોક્ષ માર્ગ પામવા માટે જ જેનું ચિત્ત હોય એ જીવવાનું બધાને, કે કેમે કરીને અમે કેમ મોક્ષ માર્ગમાં આવીએ, ગમે તેમ કરીને અમે કેમ મોક્ષ માર્ગમાં આવીએ, બસ એક જ વાત જેને હોય તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ, એવું હોય તો આત્મકલ્યાણ થાય. આ એમનો એક ક્રાઇટેરિયા બાંધ્યો, જે સમૂહમાં આવું હોય ત્યાં આત્મકલ્યાણ થાય, બાકી જરાક બીજું થયું એટલે સમજી લેવું કે આત્મકલ્યાણ. કેમ કે એ સિવાય બીજું કાંઈ પણ થાય એટલે આત્મકલ્યાણ થવાની પરિસ્થિતિ રહેતી જ નથી. માર્ગ થોડો સાંકડો છે, અને જેમ જેમ મુમુક્ષુ પણ આગળ ચાલે એમ માર્ગ સાંકડો થતો જાય છે, બહુ સંભાળીને ચાલવું પડે છે. એટલે અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા ન હોય અને માત્ર જ્ઞાન દશા ઉપર જીવનનું ચિત્ત હોય, ચિત્ત એટલે અભિપ્રાય હોય, ઉદ્દેશ હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો ધ્રુવ જાણીએ છીએ. એમ ન હોય તો તે યોગનો સંભવ થતો નથી, આત્મકલ્યાણના યોગનો સંભવ. આ સિવાય બીજું કાંઈ થાય એટલે આત્મકલ્યાણનો યોગ સંભવતો નથી. અત્રે તો એટલે જેની વાત ઉદ્દેશને કરે છે ત્યાં જે સુભાષભાઈ ને એમની વચ્ચે જેની ચર્ચા ચાલે છે, નામ નથી લીધું. અત્રે તો લોકસિંહનાએ માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વાર્થે, શ્રાવકાદીના પોતાપણા અર્થે કે એવા બીજા કારણથી જપ તપ આદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી. શું છે, જ્યાં વાત ચાલે છે ત્યાં લોકસંજ્ઞા ઘણી છે. શું લોકસંજ્ઞા એટલે એમ એમ પ્રયોગ વગર માત્ર વ્યાખ્યાથી જ વાત ચાલુ એમને હાંકે રાખવું, શું એના ઊંડાણમાં ગયા વગર, એની પ્રેક્ટિકલ સાઈડમાં ગયા વગર, એમને જે અર્થઘટન થતું હોય, વ્યાખ્યાન આદિ થતું હોય, એ બધું લોકસંજ્ઞાએ થાય છે. લોકસંજ્ઞાની બાબતમાં થોડી સ્પષ્ટ સમજણ કરવા યોગ્ય છે કે એવી છે કે સંપ્રદાયમાં લોકો અંધશ્રદ્ધાથી ક્રિયા કરે છે એને તો લોકસંજ્ઞા આપણે કહી દઈએ છીએ, પણ આપણે થોડું બુદ્ધિ લગાવીએ, સમજણ કરીએ, વિચારીએ, અનેક પડખાથી વિચારીએ અને પછી સમજીએ શું માટે અવક્ષણના નથી એમ માનવા જેવું નથી. તો બીજા તો સમજ્યા વગર કરે છે બધું, આપણે તો જે કાંઈ કરીએ એ સમજીને કરીએ છીએ. તમે જે સમજો છો એનો પ્રયોગ, એનું અમલીકરણ, એમાં જઈને એની પ્રેક્ટિકલ સાઈડથી સમજાય છે કે નહીં, જેને આપણે અનુભવ પદ્ધતિ કહી શકીએ. એ અનુભવ પદ્ધતિમાં આવીને, પ્રયોગ પદ્ધતિમાં આવીને જો સમજણ થતી હોય તો એ સમજણ લોકસંજ્ઞા વગરની છે, નહીંતર એ સમજણ લોકસંજ્ઞાવાળી છે. આપણે દાખલો લઈ શકીએ, એ રોટલી બનાવી છે તો એ તો ગોણા ઉપર વેલણ ફેરવું એટલે રોટલી થાય, એમાં કાંઈ ખોટું કીધું? ગોણું બનાવી અને ઉપર વેલણ ફેરવો એટલે રોટલી થઈ જાય, સમજણ સાચી કે ખોટી? તો કે સાચી હોય તો યોગ સંજ્ઞા સમજાય છે, વેલણ ફેરવતા આવડે ત્યારે સમજણ સાચી, અને રોટલી બરાબર ગોળ જાડી પાતળી થયા વિના ગોળ થાય ત્યારે સાચી, નહીતર એ સમજણ દેખીતી રીતે સાચી હોય તો પણ યથાર્થ નથી અથવા યોગ સંજ્ઞા વગરની નથી. શાસ્ત્રનો દ્રષ્ટાંત લઈએ તો શાસ્ત્રની વાત સ્પષ્ટ છે કે આત્મા જે સહજ સ્વરૂપે છે તે સહજાત્મ સ્વરૂપનું મૂળ સ્વરૂપને અંતર્મુખ થઈને અવલંબન લેવામાં આવે એટલે મોક્ષ માર્ગ પ્રત્યે. તે અવલંબન શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી લેવાતું હોવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાને મોક્ષ માર્ગ છે. તો હવે આમાં સમજણ શું ખોટું છે? હું માર્ગ સાંભળો જીનનો એમાં એ જ વાત છે, દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને એકપણે અવિરુદ્ધ મોક્ષ માર્ગ તે પરમાર્થી. આમાં સમજણની ભૂલ તો નથી અને બુદ્ધિગ્રાહ્ય ન થાય એવું પણ કાંઈ નથી, બુદ્ધિમાં સ્પષ્ટ ગ્રહણ થઈ શકે એવી વાત છે. તો એ સમજણ સાચી હોવા છતાં ઓગ સંજ્ઞાવાળી છે કે ઓગ સંજ્ઞા વગરની છે આટલું વિચારવું રહીએ છીએ. વગર ક્યારે થાય? કે તથારૂપ પ્રયાસ અને પ્રયત્ન પ્રયોગાત્મક રીતે થતો હોય અને ત્યારે એ પુરુષાર્થને સમજાય કે આ પુરુષાર્થનું સ્વરૂપ આવું છે, અંતર્મુખ થવાનું સ્વરૂપ આવું છે, ત્યારે એની ઓળખ સંજ્ઞા નથી. એ તો બધો ઓળખ સંજ્ઞા ચાલતો હોય છે અને ઓળખ સંજ્ઞા ચાલે ત્યારે એ જ્ઞાનીના વચનોને પોતાના અભિપ્રાય પોતાની રીતે આરાધે છે. એવા ઘણા જોયા છે. બહુ સ્પષ્ટ વાત એ આવી છે કે નિશ્ચય નયનો વિષયભૂત, સમ્યક દર્શનનો વિષયભૂત જે આત્મા, એ અનંત ગુણનો ભંડાર છે. આત્મામાં જે ગુણ સંપત્તિ છે એ બધો માલ એક જ જગ્યાએ ભરેલો છે. એ પરમાત્મા પદ છે, એ સહજ આત્મ સ્વરૂપ છે અને એના ઉપર વજન જાય તો પરિણામ ત્યાં ઝૂકે ઢળે અને એનો અનુભવ થાય. માટે આપણે વજન ત્યાં દેવું, બીજે ક્યાંય દેવું નહીં. વાત તો બુદ્ધિમાં સ્પષ્ટ થઈ ગઈ. અને વજન દેવામાં બે પ્રકાર છે. એમ સમજીને કૃત્રિમપણે વિકલ્પાત્મકપણે એ વિકલ્પ કર્યા કરે છે. અનેક જીવો એવા વિકલ્પ કર્યા કરે છે, બસ હું તો નાયક છું, હું તો પરમાત્મા છું, હું તો ભગવાન છું, હું તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ પરિણામી છું. એ જાતના વિચારો અને વિકલ્પોમાં રહ્યા કરે. માને કે અમે રસ્તા ઉપર છીએ, કેમ કે નાનીએ પણ એમ કહ્યું છે કે વજન ત્યાં જ દેવું ને બીજે ન દેવું. અરે એક સમયના પરિણામ ઉપર પણ વજન ન દેવું, શુભાશુભ ઉપર તો વજન ન દેવું પણ શુદ્ધ પર્યાય ઉપર પણ વજન ન દેવું, એ પરમાત્મા સ્વરૂપ ઉપર જ વજન દેવું. એટલા માટે અમે કોઈ પર્યાયની લાંબી ચર્ચા પણ કરતા નથી અને એ આ જ વાત ઘૂંટીએ છીએ. આ જ વાતનું ઘૂંટણ, ચિંતન, મનન, રટણ, ઘૂંટણ આ જ અમારે ચાલે છે અને એમાં એને અયથાર્થ છે એવું કઈ લાગે પણ નહીં અને હોય અયથાર્થ. કેમ કે જે વિચારમાં એ સમજો એ વિચારમાં રાગના અવલંબને સમજ્યો છે, વિચારમાં જ્ઞાન અને રાગ બેનું મિશ્રણ પણ છે. વિચાર એટલે મિશ્ર પર્યાય છે રાગ અને જ્ઞાનને. એમાં જીવનો અનાદિથી રાગનું અવલંબન છે, રાગ તે હું એવું અવલંબન છે અને એ અવલંબનમાં રહીને એને આ બધી આત્મ સ્વરૂપ પણ નક્કી કર્યું અને આત્મ સ્વરૂપ પ્રાપ્તિની રીત પણ એને એમાં જ રહીને નક્કી કરી. પછી જે રટન, ચિંતન, મનન, ઘોલન ચાલે છે એ બધું ઓક સંજ્ઞાએ ચાલે છે. એને એમ થાય કે મેં વિચારીને નક્કી કર્યું છે એટલે ઓક સંજ્ઞા છે નહીં, મેં તો ચારે પડખેથી વિચાર કર્યો છે. શું આગમ, યુક્તિ, અનુમાન, શું એ બધા જે પ્રમાણો કહેવાય છે, આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ન્યાય પ્રમાણ, શું એ ચારે પ્રમાણથી નક્કી કરેલું છે પણ એક અનુભવ પ્રમાણ બાકી રહે છે કે જે બળવાન પ્રમાણ છે એ એમાં રહી જાય છે. અને પહેલેથી જે અનુભવ પદ્ધતિ ઉપર આવવું જોઈએ એ અનુભવ પદ્ધતિ હોતી નથી. સિદ્ધિ બુદ્ધિગ્રાહ્ય વાત આ કરી લીધી. હવે એમાં શું છે કે સિદ્ધાંત એમ કહે છે, અધ્યાત્મનો સિદ્ધાંત એમ કહે છે કે ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે સ્વાનુભવ છે. ભેદ જ્ઞાન ચાલતું ન હોય અને ચાલે તો વિકલ્પાત્મક ચાલતું હોય, પ્રયોગાત્મક ચાલતું ન હોય અને પ્રયોગાત્મક ચાલે એવી સ્ટેજમાં આવવાનો કોઈ પૂર્વક્રમ છે એ પણ કાંઈ આરાધન થયું ન હોય અને સીધી ભેદ જ્ઞાનની વાત હાથમાં લઈ લેવામાં આવે અધરથી તો પણ કાંઈ થાય નહીં. વિકલ્પ જ થાય, પ્રયોગ ન થાય, વિકલ્પ જ થાય. ત્યારે ભેદ જ્ઞાનનું સ્વરૂપ જ પ્રયોગાત્મક છે, વિકલ્પાત્મક નથી, ભલે વિકલ્પની દિશામાં હોય તો. ત્યારે વાસ્તવિકપણે તો જ્ઞાનના આધારે આ નિશ્ચિત થવો જોઈએ. વિચારમાં જે જ્ઞાન ને રાગ બે છે એમાં જ્ઞાનના આધારે જ્ઞાન સ્વરૂપ આત્માનો નિશ્ચિત થવો જોઈએ. આ પદ્ધતિ છે અને એ વાત ખુલ્લી શાસ્ત્રમાં છે, સમય સારાદિ શાસ્ત્રમાં એ વાત સ્પષ્ટ છે કે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય તો જ વ્યવહારનો પક્ષ છૂટે ને નિશ્ચયનો પક્ષ આવે, અને એ નિશ્ચયનો પક્ષ એવો આવે કે એ પક્ષમાં રોકાયા વગર પક્ષને ઓળંગીને નિર્વિકલ દશામાં આવે. એવી રીતે યથાર્થપણે નિશ્ચય અથવા ભાવ ભાષણ થયા વિના અને ભેદ જ્ઞાનનો પ્રયોગ થયા વિના કોઈ સીધું કામ કરે છે તો એ મોક્ષ સંજ્ઞાએ કરે છે. આ વાત રહી છેક છેલ્લા લેવલ સુધી નહીં, પહેલાં તો ભૂલો થાય એ બધી તો એ બધી સ્થૂળ ભૂલો છે. આ સૂક્ષ્મ ભૂલો અહીં સુધી કરે છે જીવો, ત્યારે ઓગ સંજ્ઞાએ સંપ્રદાયમાં તો ઓગ સંજ્ઞાએ સાવ બધું ચાલતું હોય છે. એટલે કૃપાળુદેવ લખે છે કે અહીંયા તો બધું ઓગ સંજ્ઞાએ ચાલે છે, માનાર્થે ચાલે છે, જે કાંઈ કરે છે એનું લોકો માન આપે છે. ઉદારથી ચાલે છે એટલે એનું વધારે બહુમાન કરે ત્યારે એને પૂજા કહેવાય છે. પદના મહત્વાર્થે પછી સંસ્થા ચાલતી હોય તો એમાં પદાધિકારી પણ અને એ બધું એમાં એનું મહત્વ વધારે હોય છે. અને શ્રાવકાદીના પોતાપણા અર્થે આ અમારું આ અમારું આ અમારું 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 જુદો સંપ્રદાય જુદો અમારું જુદું કે એવા બીજા કારણથી ધપ કરવામાં આવે છે અને એવા જ કારણથી વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે કોઈ રીતે આત્માર્થ નથી, કોઈ રીતે એને 1% પણ કૃપાળુ દેવને સંમત કરતા નથી, 1% માર્ક આપતા નથી. કોઈ રીતે એ આત્માર્થ નથી. અને આમને આમ લોકોનો સમૂહ ને સમૂહ સંપ્રદાયોના સંપ્રદાયો મૂળ માર્ગ થી બહુ દૂર ચાલ્યા જાય છે. એક જગ્યાએ કૃપાળુદેવ લખ્યું છે, કોટ્યાવધિ યોજન દૂર જાય છે મૂળ માર્ગ થી, કોટ્યાવધિ યોજન દૂર ચાલ્યા જાય છે. કોઈ રીતે આત્માર્થ તો નથી પણ આત્માર્થ ના પ્રતિબંધ રૂપ છે, ઉલટાના આડું આવશે. આત્માર્થ કરવા જશે ત્યારે એ બધું આડું આવશે ઉલટાનો. આવી પરિસ્થિતિ નવી વિટંબણા ઊભી થાય છે. એનો અર્થ એ થયો કે જો શરૂથી જ્ઞાનીના માર્ગે જ્ઞાનીની આજ્ઞા એ ન ચાલે તો જીવ ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરીને ધર્મ સાધન કરીને ઉલટાનો ધર્મથી દૂર જઈને દૂર ગયો એ પરિશ્રમ કર્યો ને હવે પાછા આવવાનો બીજો પરિશ્રમ કરવો પડશે. નવી વિટમણા ઊભી કરે છે. એટલે વિચક્ષણપણું અને ડાપણ તો એમાં છે કે નફો ન થાય તો કાંઈ નહીં પણ નુકસાનનો વેપાર કરવો નથી. આ વાણિયા બુદ્ધિ છે. કોઈ પણ માણસને તમે એમ કહો ભાઈ આ બહુ સારો કમાણી વાળો વેપાર છે, તમે કમાણા છીએ અને તમે કરો તો તમે પણ કમાવો, તો બહુ ભર્યો મને બધી બાજુથી વાતને સમજી લેવા દો. વિચક્ષણ માણસ હોય તો એનું પૂરેપૂરું સર્વે કર્યા પછી શરૂ કરે અને હાથ ગણે પાણી દળે ત્યાં. શું એની પાછળ એક જ હેતુ છે કે મારે નફો ન મળે તો કાંઈ નહીં પણ નુકસાનમાં જવું નથી, નહીતર મૂડી ખોવાનો વારો આવશે. નફો તો એક બાજુ દો. શું એટલી સાવધાની જ્યાં પ્રયોજન છે ત્યાં રાખવામાં આવે છે અને માણસો રાખે છે તો નક્કી વાત છે. એમ કઈ હિતેચ્છું કે છે માટે ચડી જાય છે એવું કોઈ કરતું નથી. એમ કે તમે અમારા હિતેચ્છું છો, અમારા ભલા માટે કરો છો પણ અમે તો સમજ્યા વગર કાંઈ કરીએ નહીં. કેમ કે તમે સમજીને કરો છો, અમે હજી એ વાતને સમજ્યા નથી. અમે કરવા જઈએ તો તમે તો નફો કરો પણ અમે નુકસાન કરી લે છે. સમજવું જરૂરી છે અને એ સમજવા માટે પ્રેક્ટિકલ નોલેજ લેવું હોય તો એ કોઈની દુકાનમાં પ્રેક્ટિકલી કામે લાગીને પછી ધંધો શરૂ કરે. પ્રવૃત્તિને તૈયાર થાય પછી કામ કરે. ભાઈ આપણે સમજી ગયો આ કામ કેવી રીતે થાય છે. તો દરેક કામ કામને ઇનસાઇડ આઉટ જુદી જુદી હોય છે. એવી જ રીતે આ તો મોસ્ટ ટેકનિકલ ને બહુ સૂક્ષ્મ વિષય છે. શું એમાં એમને ભાંગડે ચાલે જાય, સુર બુદ્ધિએ ચાલે જાય, એવું કોઈ માર્ગ હાથમાં આવે એવું નથી. એટલે આત્માર્થે તો કોઈ રીતે નથી, પણ આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. માટે જો તમે કાંઈ ઈચ્છા કરતા હો તો એનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થઈએ કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણાથી સાધ્ય થયે એટલે આત્માર્થ સિવાયના બીજા સંગ પ્રસંગમાં પડવું. એટલે કે પર લક્ષ્ય પ્રવર્તવું નહીં, મૂળ દોષ જ્ઞાનમાં છે. જેમ જ્ઞાન જ સાધન છે મોક્ષ માર્ગે ચડવામાં, એમ ઉન્માર્ગે જવામાં પણ જ્ઞાન જ કારણ છે. પણ એ જ્ઞાનનો ન સમજાયો, ન દેખાયો, અને છતાં બહુ મોટો દોષ હોય તો પરલક્ષપણ છે. જે સમૂહમાં જે આવે છે, જે કુંડાળામાં પ્રવેશ કરે છે, એમાં પણ એ બીજાનું પૂજા કરે છે. આનું શું, આનું શું, આનું શું, આનું આ શું કરે છે, આ શું કરે છે. પરલક્ષ છે એ ભયંકર દોષ છે. અને પર રૂચિમાંથી જન્મ છે. આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં જીવ પડે છે એનો અર્થ કે એને આત્મકલ્યાણની રૂચિ નથી, એને સ્વલક્ષ થયું નથી. સ્વલક્ષ અને આત્મરૂચિ એક સાથે રહે છે અને પરલક્ષ ને પરરૂચિ એક સાથે રહે છે. જે જીવો આત્મકલ્યાણનો સાચો ઉપાય કયો હોય એવા વર્તુળમાં આવે, છતાં પણ આત્મકલ્યાણ ન સાધી શકે, તો એનું એક કારણ સમજવું તો અવશ્ય પરલક્ષ હોવું જોઈએ. વાત મૂકી દેવી, આત્મા સિવાય કોઈ વાત નહીં. એમાં શું છે, પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષણ છે. મારું પ્રયોજન મારું આત્મકલ્યાણ, મારા આત્માર્થ સિવાય મારે કોઈ પ્રયોજન નથી. એ સિવાય કાંઈ પણ વાત સામે આવે મહેરબાની, મારું કામ નથી આવે, પોતે હટી જાય અને તો જ બચે, નહીતર કોઈ રીતે બચી શકે નહીં. આવી એક પરિસ્થિતિ છે. શું એટલે આ એક એમણે જે વાત કરી છે એ પરલક્ષનો નિષેધ કર્યો છે. આ જગ્યાએ આત્માર સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, એટલે એમને પરલક્ષનો સીધો નિષેધ કર્યો છે. આ દોષ બહુ ઓછાને સમજાય છે. તત્વજ્ઞાનની ઘણી ચર્ચા કરનારાઓમાં પરલક્ષના દોષની ચર્ચા જ જોવામાં નથી આવતી. જે આવડો મોટો દોષ છે અને આત્મકલ્યાણના રસ્તે ચડવા જ ન દે જીવને, એવડો મોટો દોષ છે અને એની ચર્ચા નથી જોવામાં આવતી. હા બસ, સ્વલક્ષ નથી એટલે પરલક્ષ છે. એક જો સ્વલક્ષમાં આવે તો બચી જાય. એટલે એમણે એ ભાષામાં વાત કરી કે અહીંયા અસંપૂર્ણ એટલે મને દશાની વાત નથી કે ઘર ધંધો વેપાર બેડા છોકરા છોડીને જંગલમાં વીરો જાય અને અસંગ દશા, એ વાત અહીંયા મુમુક્ષુ માટે નથી. મુમુક્ષુ એટલે ત્યાગની ભૂમિકા જ નથી. પહેલેથી હજી તો પહેલા મોક્ષમાં પ્રાપ્ત થાય તો ચોથા ગુણ સ્થાને ત્યાગની ભૂમિકા નથી, તો મુમુક્ષુમાં ક્યાંથી ત્યાગની ભૂમિકા હોય? ચોથું ગુણ સ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિનો છે, ત્યાં ત્યાગ નથી, તો અહીંયા મુમુક્ષુને ત્યાગ આવ્યો ક્યાંથી? એ પેલા ત્યાગ લઈને બેસી જાય, એ તો સમજ્યા વગરની વાત છે. કારણ કાર્યનો કોઈ સંબંધ સમજાણો નથી, ત્યાં ક્રમ સમજાણો નથી, અભિપ્રાયો ફેરવવાના છે. પહેલેથી છેલ્લે સુધી કેમ કે અભિપ્રાયનો સંબંધ શુદ્ધ સિદ્ધાંત સાથે છે, અભિપ્રાય જ્ઞાનની પર્યાય છે, પણ એનો સંબંધ છે એ શ્રદ્ધા સાથે છે, અને શ્રદ્ધા સવળી કરવી છે. ચોથા ગુણ સ્થાન સમ્યક દર્શનનો છે. તો જ્ઞાન પ્રધાનતાથી મુખ્ય સાધન જ્ઞાન છે, અભિપ્રાયો સરખા કરવા જોઈએ, અને એ અભિપ્રાય સરખા થવાની આખી યોજના જે જ્ઞાનીએ બતાવી છે એ યોજના એ ચાલવું જોઈએ. નહીતર નાનો એવો સ્ક્રુ હાથથી ખેંચવાની મહેનત કરવા જેવું છે, નહીં ખેંચાય. માણસ એમ છું કે હું 5 ફૂટનો અને સ્ક્રુ 2 ઇંચનો, એના આટા કેટલા અને એમાં લાકડાના પરમાણુ કેટલા, એની એટલી તાકાત કે હું 5 ફૂટનો અને ખેંચી ન ન ખેંચી શકાય, હાથેથી હાથેથી ખેંચી ન શકાય. પકડાય એટલું ભલે એનું ટોપકું બહાર હોય, આંગળાથી પકડાય એટલું ન ખેંચાય. સ્ક્રુ ડ્રાઈવરથી 15 સેકન્ડમાં બહાર આવી જાય. પદ્ધતિ છે, એ પદ્ધતિ જ્ઞાનીઓએ કહી. કૃપાળુદેવે એને જ્ઞાનીનો માર્ગ કહ્યો. સુભાષભાઈ માટે શું લખ્યું? જ્ઞાનીના માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને હજી પણ સાંભળે છે, સ્મરણમાં આવે છે. બહુ મોટો ગુણ હતો, બહુ મોટામાં મોટો ગુણ હતો, એ ગુણથી પાયમાં છે. બસ આ મર્યાદામાં ચાલે, પછી વાંધો નથી. સુશુદ્ધિ આજ્ઞા કરી છે, આ ચોંટવું જોઈએ. સીધું અંદરમાં ચોંટી જવી જોઈએ આ વાત, કે અસંગ આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નથી. કેમ કે અનેક બનાવો બનવાના છે, ચિત્ર વિચિત્ર, લોકોની યોગ્યતા ચિત્ર વિચિત્રતાનો પાર નથી. જરાક રસ લીધો એમાં, જીવે જરાક રસ લીધો, હાથ થઈ ગયો, આત્માર્થ થઈ ગયો, આત્માર્થ નહીં સમય. આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાચિતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે પણ રાખવો નહીં. સાધુ હોય તો ઠીક, અને વિદ્વાન હોય તો ઠીક, મારા પછી આ કોઈ વાત નહીં. સંસારના સંગીના સંગમાં વાચિતાદિ પ્રસંગ શિષ્યાદિના કારણે પણ રાખવો નહીં, શિષ્યાદિ કરવાના કારણે પણ રાખવો નહીં, કે આ બહુ લાયક છે, પછી આના પછી આ કામ આવે એવો છે. મારે મારો આત્માર્થનું કામ છે, બીજું કાંઈ કામ નથી. પોતાનું કામ બાકી છે, અને બીજાને એને તૈયાર કરવો છે. જો ઠેકાણો નથી, પોતાના આત્મકલ્યાણનું ઠેકાણો એમાં ન આવે. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવાને એ તો કોઈ સાધનની વાત છે. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવાને અત્યારે એ પદ્ધતિ થઈ ગઈ છે. એને શિષ્ય કરવો હોય ભલે એનો વેશ ગ્રસ્ત ન હોય, પણ એને હારે હારે રાખે, 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ બરાબર હારે રાખે, પછી એને દીક્ષા આપે. બિલકુલ ન કરાય એમ કે છે. મૂળ તો શું છે કે પોતે કયા ગુણ સ્થાને છે એ આજના સાધુઓને ખબર નથી. કપડા બદલ્યાને દીક્ષા લીધી એટલે સાધુ પણ માન્યું, મેં 2-5 શાસ્ત્રો અમુક કેટલાક વાંચ્યા એટલે સાધુ પણ માન્યું, એને જ્ઞાન માન્યું, અને જે સાધુપણાની ક્રિયા કરી અને ક્રિયા માની જ્ઞાન ક્રિયા બી આમ મોક્ષ હસા ઓળખ નહીં ચાલે. હોય છે પહેલું ગુણસ્થાન ગ્રહિત મિથ્યા, પહેલું ગુણસ્થાન અને ઉપરાંત ગ્રહિત મિથ્યાત હોય છે, અગ્રહિત નહીં ત્યાં. કેમ કે બુદ્ધિપૂર્વક ને બુદ્ધિ ભૂલો છે ત્યાં. શું એ પોતે તો સાધુ થયા, બીજાને પોતાના જેવા સાધુ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ કરે. પછી આપણી જમાત વધારો, એને આત્મકલ્યાણનો તો ઉદ્દેશ જ મળી ગયો, કે મારે મારું આત્મકલ્યાણ કરવાનું બધું બાકી છે એ કાંઈ ખબર નથી. કલ્યાણ કોને કહેવાય એ ખબર નથી, બધું બાકી છે એ ખબર નથી. આ પરિસ્થિતિ હોય છે. એટલે પછી જે આને આરે ફેરવે છે એને ના પાડે છે. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા એમ કે છે. ભગવાને કહેતા નહોતા, ભગવાન દીક્ષિત હતા. શું ભગવાન એ વાત નહોતા કરતા કે તું દીક્ષા લે તો તારું કલ્યાણ થશે? જો દીક્ષામાં તો ત્યાગ છે, તો ભગવાને ત્યાગને ના પાડી તો પહેલા એને અભિપ્રાય ફેરવો પડે. પહેલા મુમુક્ષુતા યથાર્થ આવી જોઈએ, પછી જ્ઞાન દશા આવે, પછી ત્યાગ દશા આવે. ક્રમ છે એ પ્રમાણે ચાલે તો આવે ને. સીધો તો ભિક્ષા લઈ લે એ વાત સમજણ વગર નથી. જયારે કોઈ જીવ સ્વરૂપ સમજવા અર્થે જિજ્ઞાસુ થાય છે ત્યારે એ સમજણ સ્વરૂપ છે એ નિર્મળ પદાર્થ છે. આત્મા આત્મ પદાર્થ છે એ નિર્મળ છે, પરિપૂર્ણ નિર્મળ છે. એને સમજવા માટે નિર્મળતા જોઈએ. એ નિર્મળતા ઉત્પન્ન થાય એ ભૂમિકાને મુમુક્ષુતા અથવા પાત્રતા કહે છે. અને એ નિર્મળતા ઉત્પન્ન ન થાય એવા કોઈ પરિણામો અને કારણોને સેવવામાં આવે તો એને પ્રતિબંધક કારણો કયા છે? એટલે આની અંદર સ્વરૂપ સમજવા માટે શું પ્રતિબંધક છે એ વસ્તુ પણ સામે આવે છે, અને સામે આવે છે ત્યારે એને એ પોતે કોડ કરે છે, ત્યાંથી હટે છે, ખસે છે. આમ અસ્થિ નાસ્તિથી બે પ્રક્રિયા બને છે. સ્વરૂપ સમજવું એ પોઝિટિવ સાઈડ છે, અને એમાં જે કાંઈ પ્રતિબંધ છે એને એમાંથી હટવું એ એક નેગેટિવ સાઈડ છે. કામ સાયમલ્ટેનિયસલી કરવું પડે છે, એક સાઈડથી કામ નથી થતું. ભણા શું સમજે છે કે સ્વરૂપ સમજવા માટે જે શાસ્ત્રોમાં સ્વરૂપ કહ્યું છે એ શાસ્ત્રોને લઈને સમજવાનો પ્રયત્ન કરે છે, અને એ શાસ્ત્રોની ચર્ચા જ્યાં થતી હોય એનું વ્યાખ્યાન જ્યાં થતું હોય ત્યાં એની ચર્ચા વ્યાખ્યાન શ્રવણ વાંચન અને શ્રવણ અને ચર્ચા આદિ પણ કરે છે. પણ પ્રતિબંધ ઓછો કરે નહીં કે પ્રતિબંધક કારણોને ટાળે નહીં. જો એમાં એ લીધું છે એમણે કે જો તમે પ્રતિબંધક કારણોને ટાળો નહીં તો તમે સ્વરૂપ સમજી શકો એ વાતમાં પણ કાંઈ માલ નથી. સ્વરૂપ ન સમજાય, સમાજ પ્રતિબંધ ઊભો હોય, કુટુંબ પ્રતિબંધ ઊભો હોય, શરીર પ્રતિબંધ ઊભો હોય, કેટલાક પૂર્વગ્રહને મિસકોન્સેપ્ટને કારણે સંકલ્પ વિકલ્પના પ્રતિબંધ ઊભા હોય. ચાર પ્રતિબંધ લીધા છે ને 172માં કૃપા ઉપર, અને સ્વરૂપ સમજાઈ જાય એવું કંઈ બનતું નથી. સ્વરૂપ સમજવું એટલે સ્વરૂપનો પ્રતિભાસ થવો. પદાર્થ નિર્ણય 254માં કહ્યો તે છે, અને એ પહેલાં આખો પ્રોસેસ એમને આપ્યો. એટલા માટે સૌથી પહેલાં પૂછ્યું કે મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે, ઉત્પન્ન ન થયો હોય તો સૌથી મોટો દોષ એ છે. પછી એને અવલોકનમાં લઈ ગયા. પોતાના દોષ અપક્ષપાત પણ અવલોકનમાં આવે છે, કેમ કે આ બધા પ્રતિબંધ છે. પછી આ લોકની અલ્પ પણ સુખેચ્છા અભિપ્રાયમાં રહી છે, પરિણમનમાં નહીં. પરિણમનમાં તો જ્ઞાન દશામાં ઈચ્છાઓ છે, અભિપ્રાયનો વિષય છે. સત્પુરુષની ઓળખાણ છે અને પરમેશ્વર બુદ્ધિ આવી છે, પછી પદાર્થ નિર્ણય લીધો છે. આટલા સ્ટેજ લીધા છે એ અનુભવ સિદ્ધ વચનો છે. એ પહેલા પોતે ઘણો પરિશ્રમ પૂર્વગ્રહોમાં અનેક પ્રકારે કર્યો છે, બાકી નથી રાખ્યા. પણ કોઈ સત્પુરુષ એમને પૂર્વગ્રહોમાં મળ્યા છે એ 194માં એમને વાત કરી કે અમને પણ જ્ઞાન પ્રાપ્તિ તેથી થઈ હતી. ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદને સેવા વિના અમને પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી. ભાવ પ્રતિબંધપણું એટલે જેને કોઈ ભાવનો પ્રતિબંધ નથી, એટલે આત્મકલ્યાણમાં પ્રતિબંધક થાય એવો ભાવ જેને વર્તતો નથી, એ ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે. દ્રવ્ય તો બારમા તીર્થંકર થાય ત્યાં સુધી પૂર્વકર્મનો બંધન છે, પણ પ્રતિબંધ નથી, એનો બંધન છે પણ પ્રતિબંધ નથી. જેમ કે પોતે આ ભાવમાં વ્યાપાર આદિ અને ગ્રહસ્થિમાં છે, એ પૂર્વકર્મનું બંધન છે એમને, પણ પ્રતિબંધ નથી એનો. આત્મકલ્યાણ એ વચ્ચે રહીને સાધે છે એમાં અટકા વગર. એટલે શું છે કે જે પૂર્વકર્મના સંયોગો છે એ સંયોગોના નિમિત્તે એવા પ્રયોગો કરે છે કે જેથી એમનું આત્મકલ્યાણ વિશે સદાય હૃદયને આત્મકલ્યાણમાં વાળે છે, એટલે એમને ભાવ અપ્રતિબદ્ધતા વર્તે છે, ભાવ પ્રતિબદ્ધતા વર્તતી નથી. આવો ઉદય આવો માટે આમ થાય, આવો ઉદય આવો માટે આમ થાય, એ કઈ વાત નથી. ગમે તે ઉદય આવો, એ બધા ઉદયને પોતે આત્મકલ્યાણમાં પ્રયોગ કરીને લઈ જાય છે અને આત્મકલ્યાણ વિશેષ પ્રકારે સાધે છે. ખરાબમાં ખરાબ, આકરામાં આકરો, ગમે તેવો ઉદય આવે, એ તો આત્મકલ્યાણ ને જ સાધે છે. એવી જેની કાર્ય પદ્ધતિ છે અંદરમાં, એના ચરણારવિંદ જેને સેવા છે, એના વિશે જેને ચરણારવિંદ સેવા છે, એટલે શું કે એના વિશે જેને અચળ પ્રતીતિ છે, એમાં અવિશ્વાસ અને શંકાનો કોઈ જેને સ્થાન નથી. બે વાક્યો લખે છે, અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ લખી છે. સમ્યક પ્રતીતિ એટલે શું? યથાર્થ પ્રતીતિ, કારણ કે અહીંયા સમ્યક જ્ઞાન થયું નથી મુમુક્ષુને. યથાર્થ પ્રતીતિ શું? એટલે પૂરેપૂરો વિશ્વાસ. અને અચળ પ્રેમ એટલે એને ઘણો પ્રેમ એના પ્રત્યે આવે છે. ભક્તિ ઉપકાર બુદ્ધિ એ સિવાયનો એક આ ફેક્ટર છે, એ અચળ પ્રેમ આવે છે એના પર, વિચલિત ન થાય એવો પ્રેમ આવે છે. શું એ પ્રકાર છે? એને નિયમથી જે દશાને એ પામ્યા છે એ દશાને એ પામશે. એમને પણ જ્ઞાન પ્રાપ્તિ એથી જ થઈ છે, પોતાને આત્મ સાક્ષાત્કારથી આ વાત એમણે કરી છે. અને તમામ શાસ્ત્રનો બોધ લક્ષણો જોવા જાવ તો આ જ વાત છે. એટલે એમણે સત્પુરુષના યોગને આત્મકલ્યાણનો યોગ ગણીને ઘણું મહત્વ આપ્યું છે, ઘણું મહત્વ આપ્યું છે. એવી રીતે વાતને એમને પોતાના અનુભવથી મૂકી છે ત્યાં. અમને પણ જ્ઞાન પ્રાપ્તિ એથી થઈ હતી ભૂતકાળમાં, શું અને એ વાતનું એમણે સાક્ષી લીધું. ઋષભદેવ ભગવાને પણ આમ જ કીધું છે, ઋષભદેવ ભગવાને પણ આમ જ કીધું છે. એટલે પહેલા તીર્થંકરની પણ આ જ આજ્ઞા હતી, અને છેલ્લે જંબુ સ્વામીની વાત લીધી છે, શું કે સુધર્મા સ્વામીએ પણ જંબુ સ્વામીને આ જ વાત કરતી. અંતિમ કેવળી થયા એને પણ આ જ વાત હતી, અને પ્રથમ કેવળીની પણ આ વાત હતી. કહેવાની જરૂર નથી કે જેટલા કેવળી થયા બધા આ જ વાત કરી છે. પહેલા કેવળીને છેલ્લા કેવળીની વાત લઈ લીધી. પહેલા કેવળી કોણ થયા? ઋષભદેવ ભગવાન. પછી બીજા બધા સમોસરણમાં કેવળના કામમાં મીંડ્યા. છેલ્લા કેવળી થયા આ કાળનું એટલે જંબુ સ્વામી. પથથી ઈતિ સુધી આ એક જ માર્ગ છે એમ કે છે. એટલું બધું વજન આપ્યું છે. નાણાંએ ધમો અને આણાએ તો એ વાત તીર્થંકરનું છે, એ વચન જ તીર્થંકરનું છે. આણાએ ધમો અને આણાએ તમો એ તીર્થંકરના વચનો છે, એ શાસ્ત્રમાં મૂકા છે, પોતે અહીંયા દોહરાવ્યા છે. અઘરી વાત નથી ને, બતાવ્યા વગર સમજાણો હોય તો કયો મને, પછી એની માં બતાવે કે કોઈ માસ્તર બતાવે કે જો આ એકડો છે, બાળકને આ એકડો છે તેમ કોઈ બતાવ્યા વિના એને આ આંકડા શું છે એ શું ખબર પડે? એની અમે તમે આંકડા નો આખો પુસ્તક મૂક્યું, પણ પેલો એકડો આને એકડો કહેવાય, આને બગડો કહેવાય, બતાવ્યા વગર કોઈને ખબર ન પડે, નવે નવો આંકડા બતાવવા જ પડે. એમ આ તો મોક્ષ માર્ગ છે, આખા સંસારને ઉછલાવવાની વાત છે, બતાવ્યા વગર કેવી રીતે ખબર પડે? આ વાંધો પોતે અજાણીને આંધળો છે, બતાવ્યા વગર ખબર પડે કેવી રીતે? વિચારશો તો આ સિવાય બીજી કોઈ વાત લાગશે, જરાક વિચારશો તો સમજાય એવી વાત છે, ચોખ્ખી સમજાય એવી વાત છે, બસ પછી કાંઈ વાંધો નથી. એટલું જો તમને સમજાણો તો તમે એની આજ્ઞામાં આવશો, પછી આત્મકલ્યાણ થવું સુલભ છે. આજ્ઞામાં એકતાન થાય તેને આત્મકલ્યાણ થવું સુલભ છે, 147મો પત્ર. પણ આજ્ઞામાં એકતાન થવું સુલભ નથી. તો 147 રાકેશભાઈને ત્યાં લેવડાવ્યો હતો, રાકેશભાઈ હતો, એક કલાક બી એક લીટી ઉપર આવ્યો હતો. આજ્ઞામાં એકતાન થવું એટલે હું તમારા બધા પ્રતિબંધ મૂકવાનો વારો આવે, તમારે તમારા બધા મિસકોન્સેપ્ટ મૂકવાનો વારો આવે. તમે પહેલા જે વાંચ્યું હોય, વિચાર્યું હોય, સમજ્યું હોય, પકડી રાખ્યું હોય, બધે ચોકડી મૂકવાનો વારો આવે, નહીં પરસેવો ઉતરી જાય મૂકતા મૂકતા. કેમ કે મારું બરાબર છે, એક વખત પકડ કરી છે, નિર્ણય કર્યો છે, એનું ઊંધું બળ કામ કરે છે, ઊંધી શ્રદ્ધા કામ કરે છે, પ્રસાદ ત્યાં કામ કરે છે, અને દ્રઢથી નિવાસ વસ્તુ છે. એકતા થવું એટલે હેલી વાત નથી. એ રીતે વિશે શું થોડુંક બાકી છે આવતીકાલના સમયમાં કાંઈ શું